રાજકોટમાં તારીખ 5/7/81 શ્રી સમયસારજી શેટિકાની ગાથા ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
એના પછીનો શ્લોક છે, શુદ્ધ નહીં કેટી એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યના ગુણ અને પર્યાયો બિલકુલ એમાં પ્રવેશી શકતા નથી, આવી શકતા નથી. આત્મદ્રવ્ય છે એ પોતે જ્ઞાન ગુણથી ભરેલું છે, એ દ્રવ્ય ચેતન છે, ગુણો એના ચૈતન્ય છે, પરિણામમાં ઉપયોગ છે. એવા દ્રવ્ય ગુણને પર્યાયમય ચૈતન્ય આત્મા છે, એ દ્રવ્ય છે અને એ દ્રવ્ય ગુણને પર્યાય વાળું છે. અને આત્મા સિવાય આ જગતમાં જડને ચેતન બીજા પદાર્થો કર્મ ને નો કર્મ જે છે એ આત્માથી ગુણા છે. અને એ પર પદાર્થો આત્મામાં પ્રવેશી જાય એમ કદી પણ ત્રણ કાળમાં બની શકતું નથી. જો જળનો પ્રવેશ આત્માના દ્રવ્યકો પર્યાયમાં આવી જાય તો આત્મા જળ થઈ જાય, અથવા જળ પોતે ચેતનપણાને પામે, પણ એમ તો કોઈથી બનતું નથી. કહે છે કે એમ આત્માના સ્વભાવથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્યનો એટલે આત્મા સિવાય અનેરા જુદા જુદા દ્રવ્યોનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. છઈ દ્રવ્યનો સિદ્ધાંત લઈ લેવામાં પ્રથમ એક દ્રવ્યની સત્તામાં બીજા દ્રવ્યની સત્તાનો ત્રણેકાળ અભાવ છે. એક દ્રવ્યની સત્તામાં એના દ્રવ્યમાં એના ગુણો ને એના પરિણામો એની સત્તામાં હો, પણ બીજા પદાર્થોના ગુણો ને પર્યાયો એની સત્તામાં છે, પણ બીજાની સત્તામાં પ્રવેશ થઈ શકતો નથી. અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનીઓ એમ ફરમાવે છે કે અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં એટલે દ્રવ્ય ગુણ પર્યાયનો બીજાના દ્રવ્ય ગુણ પર્યાયમાં પ્રવેશ થઈ જાય એમ જોવામાં આવતું નથી. મહાસિદ્ધાંતનો શ્લોક છે. પછી જો અત્યારે હા પાડો છો, પણ પછી સૂક્ષ્મ વાત આવશે ત્યારે હા પાડવી પડશે. અત્યારે આમાં બધા કરે છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્ય ગુણ અને પર્યાયનો પ્રવેશ થઈ શકતો નથી. એમાં અત્યારે આમાં થાય છે, પણ પછી આમાં જ કરવું પડશે, આગળ વધીને આમ નહીં કરાય. સિદ્ધાંત તો સરળ લાગે છે, આટલી બધી આમાં ચીકાશું તો આપણે ભણી ગયેલા છે. આ તો પહેલી ચોપડીનો પાઠ છે કે એક દ્રવ્યના ઉત્પાદને ધ્રુવતમ સત એવી સત્તામાં જગતના અન્ય દ્રવ્યોની સત્તા જે એની સત્તામાં ઉત્પાદને ધ્રુવતમ સત એવી એક સત્તા છે નહીં, એમાં એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થતો જોવામાં આવતો નથી, દેખાતો નથી. એમ પ્રવેશ થઈ જાય ને પછી કાઢવું બહાર એમ નથી. સ્વચતુષ્માં દ્રવ્યક્ષેત્રકાળ ભાવના કિલ્લામાં એની રેખામાં એ પર પદાર્થો પ્રવેશી શકતા નથી. હવે આગળ જ્ઞાનમાં, હવે જ્ઞાનમાં એ સિદ્ધાંતોનો સિદ્ધ થયો કે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, અન્ય દ્રવ્યો આવતા નથી. આગાદી ને દેહાદી જે પદાર્થો છે, જ્ઞેયો છે, એ જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, જણાય છે કે એ અન્ય છે. એ અન્ય છે, જ્ઞેયો જ્ઞાનથી એમ પ્રતિભાષે છે, જણાય છે. તે તો આ જ્ઞાનની સ્વરતાનો સવાલ છે. બે સિદ્ધાંત વાત કરી, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી, પ્રવેશ થઈ જાય એમ જોવામાં આવતું નથી, એક વાત કરી. પછી બીજી વાત કરે છે કે આમ એક સત્તામાં બીજાની સત્તાનો ત્રિકાળ અભાવ હોવા છતાં પણ જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે એ જ્ઞાનમાં ભલે પર પદાર્થો આવી ન જાય પણ પર પદાર્થો પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે જણાય છે, જણાય છે એવું એ જ્ઞેયનો ધર્મ છે કે જ્ઞાનમાં જણાય. અને જ્ઞાનનો એવો ધર્મ છે કે જ્ઞેયો જે પ્રકારના હોય સામે એ પ્રકારના જ્ઞેયો એ જ્ઞાન જાણે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, આવતા નથી. જ્ઞાનમાં બીજા દ્રવ્યો ઘૂસી જતા નથી, પ્રવેશ પામતા નથી, પણ અંદર પ્રવેશ પામ્યા વિના જ્ઞેયો જ્ઞેય સ્થિત જ્ઞેયમાં રહેવા છતાં જ્ઞાન જ્ઞાનમાં રહેતું જ્ઞેયો જ્ઞાનમાં જણાઈ જાય છે, પણ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. એ તો આવતા નથી પર કહી દીધું. હવે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞાન સ્વચ્છ છે, અજ્ઞાનીનું જ્ઞાન સ્વચ્છ કહેવાય અને જ્ઞાનીના જ્ઞાનને શુદ્ધ કહેવાય, એટલો બેમાં તફાવત છે. અજ્ઞાનીનું જ્ઞાન પણ સ્વચ્છ છે. એ સ્વચ્છ જ્ઞાન જો ન હોય તો એને દેહાદીનો પ્રતિભાસ થતા દેહ મારો એમ મમતા પણ થવી ન જોઈએ, પણ મમતા તો પછી દેખાય છે. તો મમતા જણાયા વિના હોઈ શકે નહીં. શું કહ્યું કે આ પુત્ર પુત્રી ઘર બાર કુટુંબ ધન ધાન્ય દેવ પુરુષાર્થ મારા છે, આ મારું, આ મારું મકાન, આ મારી મોટર. હવે એમાં મારા પણ મમતા થાય ક્યારે કે એ જ્ઞાનમાં પ્રતિભાસે, જ્ઞાનમાં જણાય અને એના ભેદ જ્ઞાનનો અભાવ હોય તો એમાં મારાપણાની બુદ્ધિ કરે. પણ જણાય તો મારાપણાની બુદ્ધિ થાય ને, એટલે સફર પ્રકાશક શક્તિમાં પર પદાર્થો એટલી તો સ્વચ્છતા જ્ઞાનની રહી ગઈ છે કે પર પદાર્થ એમાં જણાય છે. જ્ઞાનતી વખતે જાણનાર હું એમ નહીં માનતા કે જણાય છે જે હું એને આત્મબુદ્ધિ કરે છે. માટે એ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કાંઈ જ્ઞાન તેમને એટલે જ્ઞેયોને જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તે જ્ઞેયોને તેમને એટલે જે જ્ઞેયો જે સમયે જણાય તે જ્ઞેયોને તેમને સ્પર્શતું નથી. આ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાન કાંઈ આને હરતું નથી, હરતું નથી એટલે નિરૂપ થતું નથી, સ્પર્શતું નથી એટલે એમાં તન્મય થતું નથી, એ રૂપ થતું નથી. કઈ જ્ઞાન તેમને એટલે જ્ઞેયોને સ્પર્શતું નથી, સ્પર્શતું નથી એટલે જ્ઞાન અહીંથી ઉડીને આમાં જાય છે તો સ્પર્શે, પણ જ્ઞાન તો જ્ઞાનમાં છે ને જ્ઞેય તો જ્ઞેયમાં. તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. તેઓ એટલે આ જ્ઞેયો છે એમ કહે છે કે જ્ઞાન જ્ઞેયમાં જતું નથી એટલે સ્પર્શતું નથી, અને જ્ઞેયો જ્ઞાનને અડકતા નથી. જ્ઞેયો જ્ઞાનને અડકતા નથી એટલે જ્ઞેયો જ્ઞાન રૂપે થતા નથી, તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં, આવી વસ્તુની સ્થિતિ હોવા છતાં આ પ્રકારની જ્ઞેય અને જ્ઞાયક જ્ઞાન જાણે અને જ્ઞેય જણાય એ તો વસ્તુનો સ્વભાવ છે. સફર પ્રકાશ જ્ઞાન હોવાથી જ્ઞેયો જ્ઞાનમાં જણાય. આમ હોવા છતાં અહીંયા સુધી તો કઈ વાંધો નથી, અહીંયા સુધી તો કોઈ દોષ, જ્ઞેયો જ્ઞાનમાં જણાય એ કઈ દોષ નથી, પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાતી વખતે આ જ્ઞેય મારું એ દોષ થઈ ગયો. જણાવવું એ દોષ નથી અને જાણવું એ દોષ નથી, પણ જાણતાના કાળે જે પદાર્થ જ્ઞાનમાં જે સમયે જણાય તે સમયે એ જ્ઞેય મારું એમ એમાં મમતા કરે તો દોષ ઉભો. આમ હોવા છતાં જાણવાનું શક્તિ છે અને જ્ઞેયોમાં એવી શક્તિ છે જ્ઞેયત્વ કે જ્ઞાનમાં વિષય થાય એની શક્તિ છે જ્ઞેયત્વ અને અહીંયા જ્ઞાનત્વ શક્તિ છે તો જણાય જણાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. પણ જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને અન્ય દ્રવ્ય જે જ્ઞેય છે ભાસરૂપ એનો થાય છે અહીંયા પ્રતિભાસ એટલે જણાવું. પ્રતિભાસ એટલે જે જે પ્રકારના જ્ઞેયો હોય તે પ્રકારનું અહીંયા જ્ઞાન જ્ઞાનથી થાય જ્ઞેયથી ન થાય એવો સહજ સ્વભાવ છે એની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જે સમયે જે જ્ઞેય જણાવવાનો હોય તે સમયે તે જ્ઞેય જ જણાવે. હવે આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને હાથ છે જ્ઞાનમાં જણાય છે અને હલતો હાથ જ્ઞાનમાં જણાય છે હલતો હાથ જ્ઞાનમાં જણાય તો આ હાથ મારો અને એ હાથની જે ક્રિયા કરી છે પુદ્ગલે અને એ ક્રિયાનો પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ કે મેં એ ક્રિયા કરી. હલતો હાથ જ્ઞાનમાં જણાય પણ જ્ઞાન હલે નહીં. હલતો હાથ જ્ઞાનમાં જણાય તો જ્ઞાન હલવા મૂકતો છે. હિંડોળો ઊંચક નીચે આવતો તો મેળામાં જ્ઞાનમાં જણાય તો જ્ઞાન ઊંચક નીચે થતો હોય છે. કેવળો પદાર્થ કે ઊંચો નીચો થાય છે તો એ આ હાથ હલતો હાથ દેખાય છે ત્યાં એને ભ્રાંતિ થઈ ગઈ કે આ હાથ મારો ને હાથ મેં હલાયો. એમાં શબ્દની પર્યાય છૂટી જ્ઞાનમાં પ્રતિભાસ થયો જણાયું. એ સમયે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી જાણે એ શબ્દ મારા અને એ શબ્દની ક્રિયા પણ મારી એને ક્રિયાનો સ્વામી થઈ જાય છે. એ અજ્ઞાન છે આગળ કે છે કઈ જ્ઞાન તેમને જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો એટલે અજ્ઞાની જનો લોકો એટલે અજ્ઞાની જનો જ્ઞાનને પરમાર્થ સંબંધ છે એટલે કે જાણે જ્ઞાન જ્ઞેયરૂપ થયું ને જ્ઞેય જ્ઞાનરૂપ થઈ ગયું એમ એને પરમાર્થ સંબંધ છે એમ જાણીને એકત્વ થઈ ગયું જાણે એમ જાણે જ્ઞાન અને જ્ઞેય જુદા નહીં. જ્ઞાન અને જ્ઞેય જાણે આત્માને જે દેહાદિ જણાય તે મારા અને હું એનો એમ કર્મ ને કર્મના પરિણામ જણાય તો કર્મ ને કર્મના પરિણામ મારા અને હું કર્મરૂપ થઈ ગયો એમ પરમેવ સાથે પરમાર્થ સંબંધ છે એ હું માનતા થતા મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો માનતા થતા નથી. પણ જાણવાના સમયે જ્ઞાન જે સમયે છે એ સમયે સામે જ્ઞેય છે અને જ્ઞેયનો પ્રતિભાસ થાય પણ એક સમયે, અને પ્રતિભાસના કાળે આ હું એ માન્યતા પણ એ સમયે કરે, એક સમયમાં આ બધી ક્રિયા બની જાય છે. વર પદાર્થ દેહાદી જ્ઞાનમાં જણાય ત્યાં સુધી કઈ દોષ નથી, ત્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાન અજ્ઞાન થતું નથી, જ્ઞાન તો જ્ઞાન રહે છે. પણ જે સમયે દેહાદી પર પદાર્થ જણાય, તે સમયે દેહાદી પર પદાર્થ મારા છે એમ જાણવાના સમયે, જ્ઞેયને જાણવાના સમયે હું જ્ઞાન ને આ જ્ઞેય એવા ભેદ જ્ઞાન નો અભાવ હોવાને કારણે જ્ઞેયમાં આત્મબુદ્ધિ કરીને જ્ઞાન નું અજ્ઞાન પ્રગટ કરી નાખે, મોહ કરે છે. પરમાત્મા એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય કે આ લોકો અજ્ઞાની જનો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવી સ્થિતિ જ્ઞાનમાં જ્ઞેય જણાય એ વખતે આ જ્ઞેય મારા એમ કેમ તમને લાગે છે? કેમ કે અમે એક સિદ્ધાંત કહ્યો હતો કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી, એ તો પેલો સિદ્ધાંત સિદ્ધ કર્યો. પછી બીજા સિદ્ધાંતમાં એમ કહ્યું કે એમ પૃથક પૃથક દ્રવ્યો હોવા છતાં પણ જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે અન્ય દ્રવ્યો જ્ઞાનમાં પ્રતિભાસે છે. હવે પ્રતિભાસે ત્યાં સુધી તો કોઈ દોષ નથી, પણ અને એ પ્રતિભાસવા છતાં પણ જ્ઞાનમાં તો દ્રવ્યો આવતા નથી, નોટ કઈ જ્ઞાનમાં તો આવતી નથી, હીરા મોતી પૈસા ટકા કઈ જ્ઞાનમાં તો આવતા નથી, એ તો અમે નિષેધ કર્યો પહેલા વહેલા. અને એ જણાય પણ ખરું, પણ જણાતા જણાના કાળે પણ એ આત્મા પોતાને જ્ઞેય અને જ્ઞાનનો વિભાગ બે જ્ઞાનનો અભાવ હોવાથી જાણે એ પદાર્થ મારા છે એમ એમાં મમતા મોહ ને રાગ દ્વેષ કરીને સંસારનો ઉત્પન્ન સમય સમય કરે છે. એક સમયનો સંસાર છે, બે સમયનો સંસાર નથી. જાણવાના કાળે જાણનારને નહીં ગ્રહણ કરતા, જે જ્ઞેયો જણાય છે એને મારા પણ ગ્રહણ કરીને મિથ્યાત્વનો દોષ ઉભો કરે. એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચૂક થાય છે. જ્ઞાન અને જ્ઞેય ભિન્ન હોવા છતાં પણ જ્ઞાનમાં જ્ઞેય જણાતા જાણે એ જ્ઞેય મારું છે, આ દેવ મારા, ગુરુ મારા, અને શાસ્ત્ર મારા, કપડા મારા, અને આ દાગીનો મારો, આ પુત્ર પુત્રી મારા, માતા પિતા મારા. ભાઈ મારું તો જ્ઞાન હોય, કેમ કે જ્ઞાન મારામાં છે, માતા પિતા એ અન્ય દ્રવ્ય છે, એ મારા જ્ઞાનમાં એ પ્રવેશી શકતા નથી. માટે જે મારામાં પ્રવેશી ન શકે તે મારા હોઈ શકે નહીં, મારા થઈ શકે પણ નહીં. અને જે મારામાં જ્ઞાન છે એ મારું છે, એ કદી પણ છૂટું થઈ શકે નહીં. એમ માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચૂત થાય છે. તે તેમનું અજ્ઞાન છે, તે તેમનું અજ્ઞાન છે. વસ્તુસ્થિતિ કઈ ફરે નથી, જ્ઞાનમાં જ્ઞેયો કઈ આવી જતા નથી, પણ જ્ઞાનમાં જ્ઞેયનો પ્રતિભાસ દેખીને જાણે જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા, હું જ્ઞેય રૂપ થઈ ગયો અને જ્ઞેય મારા રૂપ થઈ ગયું એમ એની એકત્વ બુદ્ધિ સમયે સમયે કરે. તે તો તેમનું અજ્ઞાન છે, બાકી જ્ઞાન ભિન્ન ને જ્ઞેય ભિન્ન, વસ્તુસ્થિતિ તો ભિન્ન ભિન્ન છે. તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને, નિષ્કારણ કરુણા કરીને આચાર્ય દેવ કહે છે કે આ લોકો તત્વથી ક્યાં ચ્યુત થાય છે, પ્રગટ થાય છે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું અને આ જ્ઞેયો મારાથી ભિન્ન છે. આ હું ભેદ જ્ઞાન ન કરીને, ભેદ જ્ઞાન ન કરતા એમાં એકત્વ કેમ કરે છે? જ્ઞેયો જ્ઞાનમાં જણાતા જ્ઞેયો જ્ઞાનમાં તો આવતા નથી, નોટ હીરા મોતી માણે એ કોઈ પર પદાર્થ જ્ઞાનમાં એટલે આત્મામાં, આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં પ્રવેશી શકતા નથી. દ્રવ્યમાં એનો અભાવ, અન્ય દ્રવ્યનો પોતાના ગુણોમાં અન્ય ગુણોનો અભાવ, પોતાના પરિણામમાં અન્ય પરિણામનો અભાવ છે. આમ હોવા છતાં પણ જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય એ વખતે આ જ્ઞાન અને આ જ્ઞેય એ બે જુદા છે, એનું ભેદ જ્ઞાન જેને નથી એવા લોકો હું જ્ઞાનમય આત્મા છું એવા સ્વભાવથી કેમ ચૂત થઈને આ જ્ઞેયમય હું છું, જ્ઞેય મારા છે એમ એ કેમ કરે છે? અમને આશ્ચર્ય થાય છે. આ લોકો તત્વથી કાં ચૂત થાય છે? તત્વ એટલે પોતાનું સ્વરૂપ સ્વભાવ, જ્ઞાનમય છું હું, રાગમય થયો નથી. રાગમય તો પૂદગલ છે. હવે જો ઓલી વાતમાં બધા આ પાડતા હતા હમણાં કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી. હવે આમ નામ કરજો, હજી આમ આમ ન કરવું, કદાચ હજી બેસે નહીં તો આમ તો કરવું નહીં, તેમ ન બેસે આત્માથી ત્યાં સુધી ભલે આમ ન કરવું તો આમ રાખવું, પણ આમ તો ન કરવું. શું કહ્યું? સાંભળતા બેસી જાય તો આમ કરું, પણ સાંભળતા સાંભળતા હજી એને પરીક્ષા કરવી હોય, વિચાર કરવો હોય તો ભલે વિચાર કોટીમાં રાખે. કોઈ સૂક્ષ્મ વાત આવે તો એને વિચાર કોટીમાં રાખવી જોઈએ, પણ આમ આમ કરાય નહીં. કેમ કે આ સર્વજ્ઞ ભગવાન કહેલી વાત સંતોએ ઝીલી આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને આ શાસ્ત્ર લખ્યું છે. હવે કાઢો 500 માનું રાખો બધા કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ દેખાતો નથી. ચેતન દ્રવ્યમાં જળ એવા પર પદાર્થો એનો પ્રવેશ દેખાતો નથી. ચેતનમાં જળ કઈ પ્રવેશી શકતું નથી, એ મહાસિદ્ધાંત છે. આ કળશમાં જે ગૂઢ રહસ્ય છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો દ્રવ્યનો એટલે દ્રવ્યગુણ પર્યાય ત્રણેય લઈ લેવા, એક દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાયમાં બીજા દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાયો, ચેતનના દ્રવ્યગુણ પર્યાયમાં જળ એવા પદાર્થો એના દ્રવ્યગુણ પર્યાયનો પ્રવેશ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં થઈ શકતો નથી. આવે એ વાત બેઝિક પ્રિન્સિપલ સિદ્ધાંત મૂળ સિદ્ધ કરીને આગળ વધે છે. આમાં તો આવી કે નહીં પારી ભાઈ? આમાં તો આવી જ ને, આમાં તો કઈ ના પડી શકાય. કેમ કે તો આત્મ જળ થઈ જાય. કુદરત નો નિયમ ફરતો નથી, તારી બુદ્ધિ ફરી ગઈ. હવે જો કુદરત ના નિયમ નો તું સ્વીકાર કર તો તારી અજ્ઞાનમય બુદ્ધિ નો નાશ થઈને સમ્યક જ્ઞાન પ્રગટ. આ એવી વાત છે. જો આ મૂળ સિદ્ધાંત ચેતનના દ્રવ્યગુણ પર્યાયમાં જળના દ્રવ્યગુણ પર્યાયનો કદી પણ પ્રવેશ થતો જોવામાં આવતો નથી, દેખાતો નથી, અનુભવમાં આવતો નથી, એ વાત પ્રિન્સિપલ કાયમ રાખીને, સિદ્ધાંત કાયમ રાખીને હવે વાત વાંચો. પાનું 500 નીચે માટે એક નાયક ભાવ. અરે સીધી આ ના આવે તો ડિપોઝિટ તો રાખજો, કામ આવશે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવ અવસ્થિત હોવા છતાં, આ સામાન્ય પડખું, સામાન્ય પડખું આત્માનું બતાવે છે કે આત્મા તો ત્રણેય કાળ જ્ઞાયક હોવાથી જ્ઞાન સ્વભાવે જ બિરાજમાન છે. એમાં અજ્ઞાન થતું નથી. એમાં અજ્ઞાન થઈ જાય પછી અજ્ઞાન ટળે એમ સામાન્ય પડખામાં નથી. સામાન્ય પડખું એટલે પાણીનું જે શીતળ સામાન્ય પડખું છે એ એનું વિશેષ પડખું કે અગ્નિના નિમિત્તે ઉષ્ણતા થાય અને પાછું અગ્નિ નિર્મિત છૂટી જાય, એની યોગ્યતા હોય તો પાછું એ ઉષ્ણ પર્યાય નો વ્યય થઈ અને શીતલ પર્યાય પ્રગટ થાય. એ પરિણામમાં પર્યાયમાં બે પ્રકારના ફેરફાર થઈ શકે, પણ જે સામાન્ય પાણી જળ છે એ તો ત્રણેય કાળ શીતળ શીતળ ને શીતળ છે. એ ઊંડું થઈ જાય ને પછી ટાઢું થાય. શું થવું ને થશે એ સામાન્ય પડખામાં ન હોઈ શકે, એ વિશેષ પડખામાં હોય. હવે અહીંયા આચાર્ય ભગવાન સામાન્ય પડખા સામાન્ય પડખાને કાયમ રાખીને વિશેષમાં ફેરફાર થવા છતાં પણ સામાન્ય પડખામાં કદી કોઈ કાળે પણ ફેરફાર થતો નથી, એ વાત મૂળ રાખીને વિશેષમાં જીવ ક્યાં કેવી રીતે ભૂતથાપ ખાઈ જાય છે અને સંસાર ઉભો કરે છે એનું જ્ઞાન કરાવે છે. પછી એનું જ્ઞાન કરાવીને પછી અજ્ઞાન ટાળવાની વિધિ પણ બીજા પારામાં કરતજ કે છે, એ પારામાં. માટે જ્ઞાન ભાવ જાણનાર 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 સ્વભાવથી ભગવાન આત્મા ભરેલો તે સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત, એમાં અજ્ઞાન નથી. સામાન્ય પડખામાં અજ્ઞાન ન હોય, વિપરીત ન હોય, વિકાર ન હોય, અપૂર્ણતા ન હોય તો જ્ઞાન સ્વભાવે અનાદિ અનુસ્થિત છે આત્મા સામાન્ય પડખે હોવા છતાં. હવે આગળ હવે વિશેષની વાત, વિશેષ એટલે પર્યાય. સામાન્યની એક વિશેષ પર્યાય થાય એ પરલક્ષે અશુદ્ધ થાય અને સ્વલક્ષે શુદ્ધ થાય. પર્યાયમાં બે ભેદ છે, પરનું અવલંબન કરે, પરનું સન કરે, પર્યાય પરને વશ થાય તો એમાં રાગદેશ મોહ થાય અને એ પરિણામ સ્વને વશ વર્તે તો પાછળ નિર્મોહ દશા વિકરાગ દશા પ્રગટ થાય. એવા વિશેષમાં બે પ્રકાર છે પણ સામાન્યમાં એક જ પ્રકાર છે. આટલું તો જૈન દર્શનનું તત્વ સમજવા માટે સામાન્ય શું ને વિશેષ શું. સામાન્ય એટલે દ્રવ્ય, સામાન્ય એટલે દ્રવ્ય ધ્રુવ સ્વભાવ, અને વિશેષ એટલે પર્યાય, પર્યાય એટલે ઉત્પાદ વ્યય સ્વભાવ વિશેષ. મા સિદ્ધાંત છે, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થાય એમ દેખાતું નથી, એમ જાણવામાં આવતું નથી. હવે જો એમ છે તો કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાપાદી ભાવોના જ્ઞાન સમયે, કર્મ એટલે જળ કર્મ, કર્મ એટલે જળ કર્મ છે, દર્શન મોહ નામનું કર્મ છે, એને દ્રવ્ય મિથ્યાત્વ કહેવામાં આવે છે. શું કહ્યું? દર્શન મોહ કર્મનું નામ દ્રવ્ય મિથ્યાત્વ છે, ભાવ મિથ્યાત્વ ત્યાં નથી. કટારી ભાઈ, બીજી સત્તા છે આત્મા સિવાય, જેમાં લોકર્મ છે ને, આ લોકર્મ છે ને એમાં સ્પર્શ ગંધ વર્ણ છે. લોકર્મ આત્માથી જુદા છે ને, કે એકમેક છે, જુદા છે. તો આ દ્રવ્ય કઈ આત્મામાં પ્રવેશી શકતું નથી. એમ બીજા એક સૂક્ષ્મ કર્મ છે અને કર્મ હોય તો એના પરિણામ પણ હોય. શું કહ્યું? કે જેમાં લોકર્મ શરીર છે એના પણ પરિણામ હોય, પદાર્થ પરિણામ વિના હોઈ શકે નહીં અને એ પરિણામ એના દ્રવ્યને અસર હોય, એની દ્રવ્યની સત્તામાં એના પરિણામ હોય. એમ આ લોકર્મના પરિણામ છે, એમ એક જળ કર્મ છે, આઠ પ્રકારના કર્મ છે, એમાં મોહની મુખ્ય છે, એમાં દર્શન મોહ અને ચારિત્ર મોહ એના બે ભેદ છે. કર્મ અનંત પ્રકારમાં તેના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની હણાય કહું તે પાઠ, એ હણાય કહું તે પાઠ આવે છે. હણવાની વાત છે, હણવાની વાત આવશે, પેલા થાપશે પછી ઉઠાવશે. થાપશે એટલે ક્યાં જીવ કેમ ભૂલ કરે છે, એનો અજ્ઞાનની ઉત્પત્તિનો એક સમય નાનામાં નાનો કાળ ને નાનામાં નાના કાળે ક્યાં થાપ ખાય છે એનું આ જ્ઞાન કરાવે છે. સર્વજ્ઞ સિવાય કોઈની તાકાત નથી. શું કહ્યું? કે કર્મથી ઉત્પન્ન થતા અહીંયા નહીં, જીવના દ્રવ્યગુણ પર્યાયમાં નહીં, કર્મ એક ભિન્ન સત્તા છે, જેમ લોક કર્મ છે ને એક ભિન્ન સત્તા છે, એમ દ્રવ્ય કર્મ પણ એક ભીન સત્તા છે, તો એ દ્રવ્ય કર્મ, કર્મથી એટલે દ્રવ્ય કર્મથી ઉત્પન્ન થતા એટલે એની સત્તામાં ઉત્પન્ન થતા એનો અનુભવ, એનો રસ, દ્રવ્ય મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે, આહા, જ્યારે એ કર્મ કર્મની સત્તામાં રહેતું, એના દ્રવ્ય ગુણને પર્યાય રૂપે એ પરિણમતું, એ દ્રવ્ય મિથ્યાત્વ જળ કર્મનો અનુભાગ છે, દ્રવ્ય મિથ્યાત્વ, ત્યારે દ્રવ્ય મિથ્યાત્વ કહેવાય. હવે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જણાય છે. બોલા આપણે વાત આવી ગઈ છે ઉપરમાં, ઉપર વાત તો આવી ગઈ ને કળશમાં, કે જ્ઞાનમાં જ્ઞેયનો પ્રતિભાસ થાય છે કે ન પ્રતિભાસ થાય, તો કર્મ ઉદયમાં આવે જ્ઞાનમાં જણાય કે ન જણાય, ભારે ભાઈ બરાબર જણાય, કેમ કે જ્ઞેય છે, અહીંયા જ્ઞાન છે, માટે એનો પ્રતિભાસ તો થાય છે. તો કે છે વિજ્ઞાતાદી ભાવો, અહીંયા ભાવ મિથ્યા તો ન લેવું, ભાવ મિથ્યા તો તમારે જોતું હશે તો આવશે, હમણાં ઉતાવળ ન કરવી, એ આવશે, ભાવ મિથ્યા તો જોઈ છે ને એ પણ હમણાં આવશે. આ તો દ્રવ્ય મિથ્યાતાની વાત છે, બધી વાત કે છે, કોઈ વાત બાકી નહીં રાખી. આ સમય સાર એટલે ભાવ દ્રવ્યાનું યોગનું આહા પરમ ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે, ભાગવતી શાસ્ત્ર છે, ગંભીર શાસ્ત્ર છે. ના ન પાડવી તે સમજ્યા વિના હા ન પાડવી, આ જે વાત છે, આ જરા જે વાત છે, સમજ્યા વિના હા ન પાડવી તેમ ના પણ ન પાડવી, કેમ કે આ સર્વજ્ઞ ભગવાન નું કથન છે. ઉતાવળે સમજ્યા વિના હા ન પાડવી તેમ આ સર્વજ્ઞ ભગવાન નું કથન છે. જેની વાત પોતાના ખ્યાલમાં ના આવે હમણાં, આજના આવે તો કાલ તો આવી જાય, પણ ના ન પાડવી વિચારમાં, વિચાર કોટીમાં વાતને લેવી, કે કર્મથી ઉત્પન્ન થતા, આત્માથી ઉત્પન્ન થતા નહીં. હા હા, જળના પરિણામ ચેતનથી ઉત્પન્ન થાય, જળના પરિણામ જળથી ઉત્પન્ન થાય, કર્મ જળ છે, એ જળથી ઉત્પન્ન થતા જળના પરિણામ દ્રવ્ય મિથ્યાત્વ એના ભાવોના જ્ઞાન સમયે, કેમ કે જ્ઞાનમાં તો જ્ઞેય પ્રતિભાસે છે, જું જ્ઞેય દ્રવ્ય કર્મના પરિણામ જ્ઞાનમાં જણાય છે. રાગ દ્વેષ મોહ સુખ દુઃખ, સુખ દુઃખ એ કર્મની સત્તામાં થાય છે, સુખ દુઃખ આત્માની સત્તામાં, તો એની સત્તાને પોતાની સત્તા માને તો સુખ દુઃખ એ થાય. એ રાગ દ્વેષની સત્તા ભિન્ન છે, એ ભિન્ન સત્તા જ્ઞાનમાં પ્રતિભાસે છે, એ પ્રતિભાસતી વખતે હું જ્ઞાનને આગલે હું ભેદ જ્ઞાન નથી કરતો, ત્યારે હું રાગીને હું દ્વેષી એમ જાણીને તે ભાવ મિથ્યાત્વ રૂપે પ્રણી જાય. મિથ્યાત્વાદીના ભાવોના જ્ઞાન સમયે, એ જ્ઞેય છે, જ્ઞેય જ્યારે જ્ઞાનમાં જણાય છે તે સમયે, સમયે તેના જાણવાના જ્ઞાન સમયે, એને જાણે છે જ્ઞાન દ્રવ્ય કર્મ, એનું દ્રવ્ય મિથ્યાત્વ એ કર્મના પરિણામ છે. આત્માના પરિણામ ન્યા ન હોય, એના પરિણામ અહીંયા ન આવે, એના પરિણામ એમાં ને આમાં જ્ઞાનના પરિણામ છે. અહીંયા જ્ઞાનના પરિણામ થાય છે, વાં દ્રવ્ય મિથ્યાત્વના પરિણામ થાય છે, એ બેને જ્ઞાન સંબંધથી આમાં પ્રતિભાસે છે. દ્રવ્ય મિથ્યાત્વ રાગ દ્વેષ સુખ દુઃખ એ બધા અસંગનો આશ્રવો છે, અચેતન આશ્રવો છે, એ જ્ઞાનમાં જણાય છે. હવે જાણવાના સમયે, જ્ઞાન સમયે સૂક્ષ્મ વાત છે, આ વાત સૂક્ષ્મ છે, પણ આ જે કળશ આવ્યો કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થાય એમ દેખાતું નથી, એમ જાણવામાં આવતું નથી. એ છે કે મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જ્ઞાન સમયે જ્ઞાન તો થાય છે, દ્રવ્ય મિથ્યાત્વનું જ્ઞાન તો કર્મના પરિણામ તો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન પરિણામ આત્માના અને કર્મના પરિણામ જળ કર્મના છે, એ જ્ઞાનમાં જણાય છે. એક ભાઈ તો મને અગાઉ એમ કહેતા હતા કે બહુ સૂક્ષ્મ વાત ન કરવી, એમ કેતા મારા ઉપર પ્રેમ હતો એમ, પ્રેમથી ઓમ બીજું કઈ. ભાઈ અરે ભાઈ ન કેવી શા માટે, ભલે એક સમજે, ભલે ને એક ના જ્ઞાન માં આવે તો ઘણું છે, બીજા ભલા ડોકા ધૂણાવે એમાં શું હતો આપણે, એના ભાવમાં અહોના ભાવમાં છે એ છે કે ભાવોના જ્ઞાન સમયે, જ્ઞાન સમયે જાણવાનો કાળ એનો છે કે દ્રવ્ય મિર્ચા એ સમયે પૂતગલના પરિણામ પોતે પોતાની સત્તામાં એના અનુભાગ રૂપે પરિણમે છે. એ પરિણમતો પૂતગલ અહીંયા જણાય છે, પરિણમતો પૂતગલ અહીંયા જણાય છે જ્ઞાનમાં. એ જ્ઞાન સમયે હવે આગળ જો આ દ્રવ્ય મિર્ચાની વાત કરી તો હવે ભાવ મિર્ચાનું શું થયું, અમારી અહીંયા મિર્ચાતો તો અહીંયા થાય, ભલે વિખ્યાત કર્મ માં થતો હશે, આ ભાઈ બે જગ્યાએ થાય છે વિચાર, એક ભાવ વિખ્યાત ને એક દ્રવ્ય વિખ્યાત, એક ભાવ પાપ ને એક દ્રવ્ય પાપ, એક ભાવ પુણ્ય ને એક દ્રવ્ય પુણ્ય, એક ભાવ આશ્રમ ને એક દ્રવ્ય આશ્રમ, એક ભાવ મન ને એક દ્રવ્ય મન, એક ભાવ સંવાર ને બીજો દ્રવ્ય સંવાર, એક ભાવ નિર્જરા ને બીજું દ્રવ્ય નિર્જરા, એક ભાવ મોક્ષ ને બીજું દ્રવ્ય મોક્ષ, એક જણને એક ચેતનના પરિણામ બે ભિન્ન ભિન્ન છે, એકની સત્તામાં બીજાનો પ્રવેશ થઈ શકતો નથી. અનાદિકાળથી હવે જો અનાદિકાળ તો દવાયતો મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વને ઉત્પન્ન કેમ કરે છે, અહીંયા સુધી મિથ્યાત્વ નથી, એનું જ્યારે જ્ઞાન થાય છે દ્રવ્ય મિથ્યાત્વનું અહીંયા જ્ઞાન થાય છે, રાગ દ્વેષ સુખ દુઃખ રૂપે પૂતગલ પરિણમે છે, વિભક્ત કરવું જોઈએ એને ભલે સમયે સમયે એકતા કરે છે. અનાદિકાળ થી જ્ઞેય ક્યુ જ્ઞેય જળ કર્મ દ્રવ્ય મિથ્યાત્વ એના પરિણામ આત્માનું જ્ઞાન થાય છે, અને એ જે જ્ઞેયો દ્રવ્ય કર્મ પરિણમે છે એ જ્ઞેય છે, એનો પ્રતિભાસ થાય છે. તો જ્ઞેય અને જ્ઞાન ના ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે રાગ દ્વેષ દુઃખ નો ભાવ એ મારો નથી, પૂતગલની સત્તામાં થાય છે, મારી સત્તામાં જણાય છે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, બસ એટલી વાત સાંભળી તો સમય કશું પ્રગટ કર્યું. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એક જ વ્યાખ્યાન એ છે કે અનાદિ અનંત જ્ઞાન ભિન્ન અને રાગ અનાદિ અનંત ભિન્ન છે. એ રાગ જ્ઞાન માં જણાતા હું રાગી થઈ ગયો, દર્પણમાં અગ્નિની ઉષ્ણતા અને જ્વાળા જ્વાળ એનો પ્રતિભાસ દેખીને અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બે લીધી, અગ્નિની ઉષ્ણતા અને જ્વાળા, જ્વાળા એ વ્યંજન પર્યાય ને ઉષ્ણતા એ અર્થ પર્યાય, એ બે એમાં પ્રતિભાસે છે. દર્પણમાં, દર્પણમાં પ્રતિભાસે છે, દર્પણ ઊંધું થાય, દર્પણ તો ઊંધું થતું નથી, પણ બાળકને ભ્રમ થઈ ગયો, મા મા મમ્મી મમ્મી આગ લાગી અરીસામાં, મોટો અરીસો હતો, દોલતભાઈ ઘેરે મોટો અરીસો પડ્યો, મમ્મી મમ્મી બાળક દોડતો આવ્યો કે આગ લાગી આગ લાગી, કે આગ નથી લાગી એમાં અગ્નિ છે નહીં, અરે મારી હગી આંખે જોઉં છું આ ભડકા પડે છે, જલ્દી પાણીની ડોલ નાખો તમે મારી આરે વાત કરો માં, નકર આખું ઘર હરકશે. અગ્નિ ચોખી દેખાય છે, ભડકો પડે છે, અને તું કે ઠંડો શીતળ ટાઢે ઉઠે વાત કરે છે, અમારો ભાઈ આ તો દાખલો સમજાયો છે, સમજાય કે નહીં, કે ના મારો હાથ નહીં તારો હાથ ફેરે પેલા. એટલે મમ્મી હાથ આમ ફેરવો, બાળકને સમજાવવો છે ને, બાળકને સમજાવવો. આમ હાથ ફેરવો એક વાર, બે વાર, ત્રણ વાર. હવે હાથ રાખી મૂકું, રાખ કરું છું, રાખી મૂકું. હા, ખાતરી થઈ કે કઈક મારી ભ્રાંતિ લાગે, ભૂલ લાગે. નરમ કર્યો, નરમ પેલા નરમ પડે છે. ભેદ જ્ઞાન ના વિચાર થી પેલા નરમ પડે, પોતાની માન્યતા ઘટવા માટે કે મારી માન્યતામાં કઈ ભૂલ છે, વિચાર માંગે છે. આ વાત હું માનું છું, અનાદિકાળ થી તત્વ કઈક જુદું નીકળ્યું. ગુરુ મળ્યા તારી દ્રષ્ટિનો બાપુ દોષ હતો, તારી દ્રષ્ટિનો દોષ હતો બાપુ. એ તત્વ કાંઈ ને માની રહ્યો છો તો પોતાના પરિણામ માની ને પોતે રાગ દ્વેષ રૂપે પ્રણવી ને મિથ્યાત્વ ઉત્પન્ન કરે. ભેદ જ્ઞાન થી શૂન્ય હોવાને લીધે, હોવાને લીધે ત્રણે કામ, એટલે જ્યાં સુધી અનાદિનું છે ને, અનાદિનું ને ભેદ જ્ઞાન ઉદય પામ્યું નથી. ભેદ જ્ઞાન થી શૂન્ય હોવાને લીધે તેની બુદ્ધિ બેર મારી ગઈ છે. કર્મના પરિણામ જાણે બીજાના દ્રવ્યના પરિણામ મારા જ્ઞાનમાં પ્રવેશી ગયા કે ના, એ તો તને ના પાડી છે કે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામમાં પ્રવેશી શકે નહીં, એ તો તને ના પાડી છે. અને તું કે આ મિથ્યાત્વ ના પરિણામ મારામાં રાગ દ્વેષ ઉત્પન્ન આવી કે કેમ આવ્યા? તારામાં તો જ્ઞાન થાય છે અને પૂતગલમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હે, પૂતગલમાં થા થાય છે. હા ભાઈ, એ પૂતગલમાં કેમ આવ્યા? કે તારું અજ્ઞાન હતું ને પૂર્વે, એના નિમિત્તે કર્મ બંધાણ તથા પ્રકારનું પ્રકૃતિ પ્રદેશ અનુભાવ અને સ્થિતિ, એટલે અનુભાવ રસ, જેમ ખાટો મીઠો લો કર્મ નો રસ હોય છે ને, એમ કર્મ નો પણ અંદરમાં રસ હોય છે. એ ઉદય કાળે પ્રતિભાસે છે. ઉદય કાળે બળાત્કારે જીવને રાગ રૂપે પરિણમાવતો નથી, અને રાગ જણાય ત્યાં સુધી પણ રાગ રૂપે પરિણમતો નથી. પણ રાગમાં પ્રતિભાસ દેખીને હું રાગી દેશી મિથ્યાત્વ રૂપે પરિણમી જાય. જે વાત છે, ભલે ની એક બે પાંચ સમજે તોય ઘણું છે, પણ આમ તો કરવું નહીં. તે સમજાવીને હા પાડવી નહીં, ગુરુ ના પાડી છે આપણા, કે પરીક્ષા કરીને પ્રમાણ કરજો. પણ વિચાર કોટીમાં રાખું કે આ ક્યાં એક સમયમાં કેવી રીતે મિથ્યાત્વ થઈ જાય છે. ભાવ મિથ્યાત્વ, દ્રવ્ય મિથ્યાત્વ ને જાણતા દ્રવ્ય મિથ્યાત્વ છે ને હું જ્ઞાન છું, એમ કર્મ અને આત્માનું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે એ ભેદ વિનાથી શૂન્ય હોવા લીધે પરને આત્મા તરીકે જાણતો, પર દ્રવ્ય કર્મના પરિણામ જે રાગ દ્વેષ દુઃખ એ પર છે, એ સ્વ નથી. જેમ ખાટું લીંબુ, એ લીંબુના પરિણામ ખાટા છે એમ જ્ઞાનમાં જણાય છે, તો ઓલો કે હું ખાટો થઈ ગયો તો ખાટો થાય કેવી રીતે? આત્મા મરચું તીખું છે એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો તો કઈ જ્ઞાન તીખું થતું હશે? જ્ઞાન તીખું ન થાય, જ્ઞાન તો જ્ઞાન રૂપે છે, તીખાતો મરચાની સત્તામાં છે. એની સત્તામાં ઊંડીને કઈ જ્ઞાનમાં આવી જતી નથી, જ્ઞાનમાં જણાય કરી એમ દ્રવ્ય કર્મના ઉદયો રાગ દ્વેષ દુઃખના પરિણામ એની સત્તામાં થાય છે, એ જ્ઞાનમાં જણાય છે. અનાદિકાળથી એ જ્ઞેય અને જ્ઞાનનું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે પરને આત્મા તરીકે જાણતો, એ પર છે જે પ્રતિભાસ થાય છે, પરનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે તો પર છે એ પરને આત્મા તરીકે જાણતો. એટલે દ્રવ્ય મિથ્યાત્વને આત્મા પણ એક તરીકે જાણતો, દ્રવ્ય પાપને પોતાના પાપ પણ જાણતો, દ્રવ્ય પુણ્યને પોતાના પુણ્ય પણ જાણતો, ભાવ પુણ્યને ભાવ પાપ રૂપે પણ જાય પરને આત્મા તરીકે જાણતો. એવું તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા, એ પેલી સામાન્ય અપેક્ષાની વાત હતી પેલી લીટીમાં, મહા સિદ્ધાંત છે. સામાન્ય પડખું તો જ્ઞાન સ્વભાવે સ્થિત જ છે, પણ વિશેષમાં ભૂલ થાય છે. વિશેષમાં પર્યાય વિશેષ અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી જાણે આ જ્ઞેયો નો પ્રતિભાસ થતા એ જ્ઞેય મારા છે. કુટુંબ પરિવાર જ્ઞાન માં જણાતા કુટુંબ મારું છે, મકાન જણાતા મકાન મારું છે, દેહ જણાતા દેહ મારો છે, એમ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામે કરતો પરિણામ ને કરતો હોવાથી અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાન નું અજ્ઞાન તો કરી નાખે છે, જ્ઞાન નું જ્ઞાનત્વ રાખતો નથી. જીણી વાત છે, પારીમાં લેલા પણ સમજવા જેવી છે. વિચાર કોટીમાં બધાએ રાખવા જેવી છે બધાએ. ઓ આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, સંતોએ લખેલી, અનુભવી લખી. અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ કરતો હોવાથી વિશેષ અપેક્ષા એ સામાન્ય પડતું તો એવું એવું છે. એ જ્ઞાન નું અજ્ઞાન થાય નહીં, વિશેષમાં જ્ઞાન નું અજ્ઞાન થઈ જાય. કરતો હોવાથી અજ્ઞાન રૂપે જે જ્ઞાન નું પરિણામ તેને કરતો હોવાથી તેને કરતા બહુ સમજ ધર્મ અજ્ઞાની થાય ત્યારે તે રાગ દ્વેષ મોહનો કરતા બની જાય છે એમ સમજ કરવું. એને કોઈ કર્મ નો ઉદય બળાત્કારે રાગ દ્વેષ મોહ રૂપે પ્રણમાવતો નથી. તેમ એ કર્મ ના પરિણામ જ્ઞાન માં જણાય ત્યાં સુધી પણ તે રાગ દ્વેષ મોહ રૂપે પ્રણમતો નથી, પણ જ્ઞાન માં જાણવાના કાળે હું રાગી ને હું દેશી એમ કર્મ ના પરિણામ માં હું પણાની બુદ્ધિ કરતો તે આત્મા ભાવ મિથ્યા રૂપે પરણવી જાય. ભાવ મિથ્યા તો ભાવ પાપ ભાવ પુણ્ય રૂપે પરણે છે. આ તેને કરતા પણ સમન કર્યું, અર્થાત તે કરતા છે એમ સીધા. હવે સવળી વાત, આ જ આત્મા, આનો આત્મા બીજો આત્મો ન લેવો, જે અજ્ઞાન રૂપે પરણતો તો આત્મા તેનો તે આત્મા હવે વિશેષ અપેક્ષા એ જ્યારે એને ગુરુ મળ્યા અને જ્ઞાનમાં પ્રતિભાસે છે પણ કર્મના પરિણામ જ્ઞેય છે એ જ્ઞાનમાં પ્રવેશી શકતા નથી. આમ જ્યારે બે દ્રવ્યની ભિન્નતા દ્રવ્યરૂપ પર્યાયથી જાણે છે ત્યારે તે વિશેષ અપેક્ષાએ જ્ઞાની બની જાય છે. એ વાત અવળી કરે છે. હવે તેનો તે આત્મા બીજા દ્રષ્ટિએ તો સમય દ્રષ્ટિ થાય છે. અંતર્મૂર્તમાં 8 વાગે વાત સાંભળવાની શરૂ કરીને 9 વાગે તો સમ્યક દ્રષ્ટિ થઈને ઊંધો ઉભો થઈ ગયો. 9-10 મિનિટ બાકી છે જી, એવી વાત છે. આ ટૂંકામાં મારું કહેવાનું તે ત્યાં સુધી આ આ આ છે ને રુચિનો વિષય છે. શાસ્ત્રના ઉઘાડના જ્ઞાનથી કઈ ઉકેલ આવે હું નથી. આ છે રુચિનો, અંદરની રુચિનો વિષય છે. કે તે ત્યાં સુધી બોલું અનાદિ નહોતું, પણ અનાદિ અનંત નથી, અનાદિ શાંત છે. જ્ઞાન અજ્ઞાન અજ્ઞાન અનાદિ નો લીધું હતું, અનાદિ નું અજ્ઞાન હતું, પણ હવે એ અજ્ઞાન ટળે છે. એ કેમ ટળે છે એની વિધિ બતાવે છે. તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાન ના આદિથી ગ્રે અને જ્ઞાન ના ભેદ જ્ઞાન થી પૂર્ણ થવાને લીધે અરે આ સુખ દુઃખ ના પરિણામ તો જ્ઞેય છે, એ તો જડ કર્મ ની સત્તા નો ભાગ અનુભાગ છે, એ મારા પરિણામ નહીં. મારા પરિણામ તો જે સુખ દુઃખ કર્મ ના પરિણામ મારી સત્તામાં ગણાય ઈ જે જ્ઞાન છે એ મારા પરિણામ, અને આ તો જ્ઞેય ના પરિણામ છે. મારા પરિણામ નથી, મારી જાત નથી, એ જળ અચેતન છે. રાગ દ્વેષ સુખ દુઃખ એમાં જાણવાની શક્તિ બિલકુલ છે નહીં. એમ તે જ્ઞેય અને જ્ઞાનમાં ભેદ જ્ઞાનથી પૂર્ણ, હા ભેદ જ્ઞાનથી પૂર્ણ એટલે સમ્યક દર્શન ને યોગ એવું જે ભેદ જ્ઞાન પૂર્ણ થઈ જાય, કાંઈ બાકી રહેતું નથી, અંશે માત્ર એકતા રહેતી નથી. ભેદ જ્ઞાનથી પૂર્ણ અર્થાત ભેદ જ્ઞાન સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો. ઉમર શું હતું? પરને આત્મા તરીકે જાણતો, પરને આત્મા તરીકે જાણતો. આમાં આત્માને જ આત્મા તરીકે જાણતો, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા હું છું, અને આ ગ્રેવ તો જ્ઞાનમાં જણાય છે. એ તો મારા જ્ઞાનની સ્વચ્છતા છે. મારા જ્ઞાનમાં એ દ્રવ્ય કર્મ નો રસ આવી જતો, સુખ દુઃખ મારામાં આવતું જ નથી ને. એ આકુળતા તો બીજાની સત્તામાં થાય છે, અને બીજાની સત્તાની આકુળતા મારા જ્ઞાન પદમાં માત્ર જણાય છે. એ આકુળતા યાથી ઉડીને મારામાં આવી શકતી નથી, કેમ કે બીજા દ્રવ્યનો પ્રવેશ મારા દ્રવ્યમાં થઈ શકતો. એની વાત છે. આત્માને જ આત્મા તરીકે જાણતો, હું જ્ઞાયક છું, હું જ્ઞાનાનંદ પરમાત્મા આત્માને આત્મા તરીકે જાણતો, તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ પણ જો બોલો, વિશેષ અપેક્ષા એ પરને આત્મા તરીકે જાણતો હતો ત્યાં સુધી અજ્ઞાન બનતો હતો, હવે વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામને પરિણમતો થતો. આહા, ઉમા અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો શબ્દ હતો, ઉમા કરતા બુદ્ધિ હતી. આમાં શબ્દમાં મર્મ છે મોટો. કરતા હતો અને આમાં શું લખે છે કે જ્ઞાન ઉપર જ્ઞાન પરિણામને પરિણમતો થતો, કરતો થતો નહીં, જ્ઞાન પરિણામે પરિણમતો, સહજ પરિણમન છે. અંતર્મુખ થયો તો જ્ઞાન રૂપે પરિણમી જાય. જ્ઞાન રૂપે એવું છે, જ્ઞાન નું પરિણમ તે રૂપે પરિણમતો થતો કેવો. આ જ્ઞાતાપણાને લીધે તો મારા જ્ઞાનની સ્વચ્છતા છે, આ તો દર્પણની સ્વચ્છતા છે, આ અગ્નિની ઉષ્ણતા અને અગ્નિની જ્વાળા અરીસામાં ક્યાં આવી છે? અરીસામાં આવી નથી. એમ આ દર્પણ સમાન છે જ્ઞાન, અજ્ઞાન દર્પણ છે. એ જ્ઞાન દર્પણમાં કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ જ્ઞાનમાં પ્રતિભાસે છે. માત્ર એ પ્રતિભાસ વખતે એ જાગી જાય છે, ભેદ જ્ઞાન કરે છે ત્યારે, અરે હું તો સ્વચ્છ જ્ઞાન ને આત્મા છું, અને આ તો જ્ઞેયનું પરિણમન છે, મારું પરિણમન નથી, મારા જ્ઞાનમાં જણાય છે પણ મારા જ્ઞાનમાં એનો ભાવ આવતો નથી, એમ પોતાને ગ્રહતો અને પરભાવને પરભાવપણે જાણતો એ આત્મા અનુભવ કરી લે છે. વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાન ઉપર પરિણામે પરિણમતો થતો, જ્ઞાન રૂપે એવું છે, જ્ઞાન નું પરિણમ તે રૂપે પરિણમતો થતો કેવળ જ્ઞાતાપણા ને લીધે. આ હા હા હા, હું તો કેવળ જ્ઞાતા છું, કરતા નથી. પેલા કરતા બનતો હતો, હવે જ્ઞાતા થયો. જ્ઞાતા થાય ત્યારે કરતા હોતો, કરતા તે જ્ઞાતા ને જ્ઞાતા તે કરતા થતો નથી, અકર્તા થયો. કેશુભાઈ લલકારો, જાણે છે તે કરે નહીં ને કરે તે.
જાને સો કરતા નહીં, કરતા સો જાને નહીં.
આત્મા જ્ઞાન સ્વભાવે, આત્મા જ્ઞાન જ્યારે જાગ્યું, અરે હું તો જાણનાર છું, હું કરનાર નહીં, અને જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ તો મારી સ્વચ્છતાનો પુકાર છે. એ જ્ઞેયો મારા જ્ઞાનમાં એટલે આત્મામાં કર્મના રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ મારા આત્મામાં પ્રવેશી શકતા નથી. હું તો જાણનાર ને જાણતા એ કર્મના પરિણામને પણ માત્ર ભિન્ન છે એમ જાણું છું. જ્ઞાયકને જાણતા કર્મના પરિણામ બેનપણે જણાય છે, પણ એ એકતાપણે કે મારાપણે મને જાણવામાં આવતા નથી. એમ જ્યારે એ વિશેષ અપેક્ષા એ ભેદ જ્ઞાન કરે છે ત્યારે સાક્ષાત અકર્તા થઈને સમ્યક દર્શન પ્રગટ કરે છે. સમ્યક દર્શન પ્રગટ કરે છે. નવમાં બે મિનિટે શબ્દ આવ્યો. અદભુત વાત છે. અરે ભાઈ, થોડો સૂક્ષ્મ બોધ નો વિલાપી ખા, થોડ વાત તો તે અનાદિ કાળ થી અનંતવાર થોડ વાત તો તે સાંભળી, પણ ભગવાન આત્મા સૂક્ષ્મ છે એની વાત તે સૂક્ષ્મ બુદ્ધિ કરીને સાંભળી નથી. સાંભળ, એક વખત તારા આત્માની વાત સાંભળ, તારા આત્માનો વૈભવ કેવો છે. એમાં તો જ્ઞાન ને આનંદ મળ્યો છે, એમાં જળ કર્મ માં થતા રાગ દ્વેષ મોહ એનામાં છે, મારામાં નથી. એમ જ્ઞાન ને ગ્રહણ કરતો પુદ્ગલ ના પરિણામ ને ભેદપણે જાણતો આત્મામાં પરિણમી જાય છે, ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમ અહીંયા કહે છે કે ને આમાં આમાં લખ્યું છે ને, એ વાત ચાલે છે ને. જો જ્ઞાન પરિણામે પ્રગટતો થતો, જ્ઞાન રૂપે એવું છે, જ્ઞાન નું પરિણામ તે રૂપે પ્રગટતો થતો, કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય, પ્રત્યક્ષ અકર્તા થયો, પોતાને જાણવામાં આવ્યું કે હું અકર્તા થયો. કર્તા બુદ્ધિ નું એટલે જ્ઞાન હતું, થયું કે પેલા હું કર્તા બુદ્ધિ કરતો હતો, ત્યાં સુધી રાગ દ્વેષ મોહ એ જીવના પરિણામ છે એમ મને ભાસતા હતા. હવે જીવના પરિણામ જ્ઞાન છે એમ ભાસવા મીંડા, ત્યારે રાગ દ્વેષ મોહ પુદ્ગલના પરિણામ છે એમ ભાસવા મીંડા. રાગ દ્વેષ મોહ પુદ્ગલના પરિણામ છે, આ ક્યાંથી વાત આવી છે ભાઈ? સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, ભાવ કર્મ બે પ્રકારના છે ભાઈ, એક જીવ સંબંધે ને એક દ્રવ્ય કર્મ સંબંધે. ભાવ કર્મ તને એમ જ છે કે ભાવ કર્મ એટલે જીવ ના પરિણામ, પણ ભાવ કર્મ ના બે ભેદ છે, એક જીવ માં થતા ભાવ કર્મ અને એક દ્રવ્ય કર્મ માં થતા ભાવ કર્મ ના બે પ્રકાર. એને સૌને અસન્ન આશ્રમ થી પોકાર કરે છે એક ભાવ ને એક દ્રવ્ય. માટે સાક્ષાત કરતા થાય આ રીતે એક દ્રવ્ય માં બીજા દ્રવ્ય ના પ્રવેશ દેખાતો નથી. આત્મા જે જ્ઞાનમય આત્મા છે એમાં કર્મના રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ એકને છે એ આત્માના દ્રવ્યમાં પ્રવેશતા દેખાતા નથી, એ જ્ઞાની છે. અને જે મારામાં એ પ્રવેશી ગયું એમ જે જાણે છે તે અજ્ઞાની.
ગરમી લાલચંદભાઈ નું રાજકોટમાં શ્રી સમયસા ગાથા કરોશ 216 ઉપરનું પ્રવચન, તારીખ 6/7/81.
એની સાથે વ્યવહાર રત્નપ્રવીના પરિણામ હોય તો નિશ્ચય રત્નપ્રવીના પરિણામ એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એ પર્યાય નું નિશ્ચય છે. અને સાધક હોય પરિપૂર્ણ વિદ્રાજકતા પ્રગટ ન થયો હોય તો એની સાથે તે તે પ્રકારનો પર્યાયનો વ્યવહાર પણ, જ્ઞાનની પર્યાયનો પણ વ્યવહાર જાણવા માટે હોય, શ્રદ્ધાની પર્યાયનો પણ વ્યવહાર જાણવા માટે હોય, અને ચારિત્રની પર્યાયનો પણ વ્યવહાર જાણવા માટે હોય છે. તો એમાં અહીંયા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એની પહેલી વાત ચાલે છે. એટલે કે શુદ્ધ આત્માનો જે અનુભવ થાય, જે જ્ઞાનમાં, જે ભાવશુદ્ધ જ્ઞાનમાં, જે અતિન્દ્રિય જ્ઞાનમાં પોતાનો શુદ્ધ આત્મા અનુભવમાં આવે એવા જ્ઞાનના પરિણામને નિશ્ચય કહેવામાં આવે છે. એ વાત અહીં આપણે શરૂ કરવી છે. હવે આપણા મુમુક્ષુ ભાઈ વાંકાનગરના નવીનદાસભાઈ, પ્રભુલાલભાઈના દીકરા અને ભાઈના બને થાય ગુજરી ગયા, અને અહીંયા લાવ્યા હતા પીઆર જોશીને બતાવ્યું, પણ હેમરેજ થઈ ગયેલું હતું કે એમાં કંઈ ઉપાય બીજો નથી. પછી વાંકાનગર લઈ ગયા અને એની દીકરીના લગ્ન હતા 2-3 દિવસ પહેલાં. સારી રીતે બધું પોતાની હાજરીમાં પ્રસંગ પતી ગયો. પાછળથી આવો બનાવ થયો, બેન પણ આવ્યા છે, એમના બેન થાય 51 વર્ષની નાની ઉંમર. આજે 51 વર્ષની ઉંમર નાની કહેવાય, 51 વર્ષની ઉંમર કાંઈ મોટી ન કહેવાય. પણ આ સંસારમાં ભાઈ આયુષ જેટલું લઈને આવે છે એટલી જ મુદત એની હોય છે. જ્યાં મુદત પૂરી થાય તો પટ દેહ નો વિયોગ થઈને આત્મા બીજી જગ્યાએ ચાલ્યો જાય છે. આવું તો અનાદિકાળથી જન્મ મરણ, જન્મ ને મરણ થતો આવે છે જીવનું. એ જન્મ ને મરણના નાશનો ઉપાય ગુરુદેવે બતાવ્યો છે. એની સાધના હવે બેને કરવી જોઈએ, કેમ કે વારસામાં ધર્મ મળ્યો છે એટલે એટલા એ ભાગ્યશાળી છે કે સમાધાન થઈ શકે કે ભાઈ આ તો સંયોગ છે અને સંયોગનો યોગ તો અવશ્ય થાય છે. આ દેહ પણ સંયોગરૂપ છે, એનો પણ યોગ થાય છે, તો એનો અફસોસ ન કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. મોહના સદભાવમાં એ મારા હતા એવી મમતાના સદભાવમાં આત્મા દુઃખી થાય છે. પણ જો એ પદાર્થ મારો હોત, એ નવીનભાઈ જો મારા હોત તો જાત નહીં, મારું હોય જાય જ નહીં. જે ત્રણેય કાળ પોતાની સાથે રહે જ્ઞાન એને મારું કહેવાય. પણ ખરેખર તો એ પર પણે જ રહેલું હતું, મારા પણ એ ભ્રાંતિ જીવને થઈ હતી. એટલે એના વિયોગનું દુઃખ નથી, પણ એ મારા હતા એમ એના પ્રત્યે મમતા છે, એ મમતાનું દુઃખ થાય છે. એ મોહ ને મમતાને બે ઘડી બાજુ ઉપર રાખીને પોતાનો આત્મા કેવળ જાણનાર છે અને નગીનભાઈનો આત્મા એ મારા જ્ઞાનનું ઉડે છે એમ જો બેન શાંતિથી ભેદ જ્ઞાનનો વિચાર કરે તો એને તત્ક્ષણ સારા વિચારનું ફળ, તત્ક્ષણ દિલગીરી શોક એને એકદમ ઘટવા માંડે. આ અમે કોના સંતાન? અમે ગુરુના સંતાન, ગુરુદેવના અમે શિષ્ય છીએ. અમને દિલગીરી શોક રુદન શોભેની. બીજાઓ કે આ ભાઈ આ તો સુંદરવા લાગે, આટલા બધા ધીરજ અને હિંમતવા છે તો બીજાને એમ થઈ જાય ઓહો આ તો સુંદરવાળા તમે છો, એવી છાપ છે. સુંદરવાળાની એવી છાપ છે કે સમજણ એ પ્રતિકૂળ સંયોગમાં સમજણ જ્ઞાન આવીને ઉભું રહીએ એટલે અણસમજણથી થતું દુઃખ એની નિવૃત્તિ થવા માંડે. પોતાને ખબર પડે ને બીજાઓને પણ ખબર પડે કે આ પ્રસંગને વિયોગનો પ્રસંગ પણ ધીરજ બહુ રાખી છે એમ બીજાઓને પણ ખ્યાલ આવે. માટે આ સંયોગનો વિયોગ છે, આયુષ્ય તો ક્ષણભંગુર છે, સમયે સમયે આયુષ્યના નિષેધ કરતા જાય છે. લૌકિક મરણ તો એક વખત થાય, પણ લોકોત્તર મરણ સમયે સમયે ભાવ મરણ થાય. એ ભાવ મરણને જે જીતે, આવો ને આવો મહેમાન ને આવકાર આપવો એ આપણા ગુરુદેવે શીખડાયું. ગુરુદેવે નિશ્ચય તો શીખડાયું પણ સાથે સાથે વ્યવહાર પણ તેઓ છે શીખડાયો. એ આપણે નજરે જોઈ શકતા હતા, નજરે. કોઈ અજાણ્યા માણસ કોઈ મદ્રાસથી કોઈ કલકત્તાથી ક્યાંથી આવ્યા હોય, મેલા કપડાં હોય, સામાન્ય સ્થિતિ દેખાતી હોય, તો પણ ત્યાં આવીને નમસ્કાર કરે, વંદન કરે, હાથ જોડીને ઉભા રહે, હાય ક્યાંથી આવ્યા છો, આ એ જ્યાં ભાઈ તમે ક્યાંથી આવો છો એમ કહે તો એ રેલવે નો થાક એટલે ત્રણ દિન ઉતરી જાય ત્યાંથી. આવકાર આપો એ પણ વ્યવહારિક એક સજ્જનતા છે, એ પણ ગુરુદેવે શીખડાવ્યું આપણને. નિશ્ચય તો આપ્યો પણ સાથે વ્યવહાર પણ શીખડાવ્યો. વાત્સલ્ય ભાવ હોવો જોઈએ પરસ્પર. અરે ખરેખર સગા તો એ મુમુક્ષો જ સગા છે, જે એક ગુરુ ના ભક્ત છે અને એક બીજાને જ્યાં મળે ત્યાં અંદર માંથી પ્રેમ નો મળતો આવે કે આ તો મારો કુટુંબી જન આવ્યો, આ તો મારું કુટુંબ છે. સાધર્મી ભાઈઓ એ ખરેખર કુટુંબ છે. એમ પણ ગુરુદેવે આપણને શીખડાયું નિશ્ચયને વ્યવહારભાઈ સાથે એકલા નિશ્ચયમાં ચડી જાય ને વ્યવહારથી શૂન્ય થાય તથા પ્રકારના તો એ ખરેખર નિશ્ચય પણ સમજો નથી. કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર ન હોય, આ હા હા, એકના પ્રત્યે આદર ને બીજાના પ્રત્યે તિરસ્કાર ન હોય. તિરસ્કાર તો કોઈના પ્રત્યે ન
હોય.
અને આ ગુરુદેવે બધું ઘણું શીખડાયું છે આપણને, એ આપણે આપણા જીવનમાં દરેકે ઉતારવા જોયું. હવે વળી ગુરુદેવની ગેરહાજરી છે એટલે આપણી જવાબદારી બધાની ઘણી વધી જાય છે. માટે બહેનોએ બેને બહુ ક્ષમતા રાખવી અને ગુરુદેવે કહેલું ભેદ જ્ઞાનનો મંત્ર અપનાવો કે મારો આત્મા જુદો છે, એનો આત્મા જુદો, એ બે આત્મા ભિન્ન ભિન્ન છે, સ્વતંત્ર છે, પોતપોતાના પરિણામ અનુસાર ક્ષેત્રથી ક્ષેત્રાંતર આયુષ પૂરું થતા આય, એ કુદરતનો નિયમ છે. આ આપણા ઘરે પેલું નથી બન્યું, જગતમાં બધી જગાએ બને છે એમ જાણીને એને ક્ષમતા ધારણ કરી અને ધર્મ ધ્યાનમાં ઉપયોગને લગાવવો, મંદિરે જવું, પૂજા કરવી ભગવાનની અને વ્યાખ્યાન સાંભળવું, ઘરે પણ સ્વાધ્યાય કલાક બે કલાક ત્રણ કલાક કાઢવો. કોઈ આવે શોખ કરવા તો માળા આપવી કે આજરા માળા તમે નવકાર મંત્રની ભણો. અમે તો ગુરુદેવના શિષ્ય છીએ, અમને શોખ અને દિલગીરી શોભે નહીં, અમને રુદન ન હો, અમે તો જ્ઞાતા છીએ. અમે તો ભગવાન જ્ઞાતા છીએ, નાયકના નાતા સુધી પહોંચાતો નથી તો પણ અમે પહોંચવાના કામી છીએ. ત્યાં તો એ ઉભરો બધો ખરાબ થઈ જાય, દિલગીરીનો ઉભરો ચાલ્યો જાય. હું તો જાણનાર, આ નગીનભાઈનો આત્મા ગયો એનો હું જાણનાર છું, એ ચીજ મારી નહીં, મારી હોત તો જાત નહીં એમ જાણીને સમાધાન કરવું જોઈએ. તો વર્તમાનમાં એના પરિણામ નીચે ન ઉતરે, એટલે આ પ્રસંગે પરિણામ નીચે ઉતરી જાય ઘણા. અને જો આયુષ બંધાવવાનો કાળ હોય તો આયુષ પણ નબળી યોનીનું બંધાઈ જાય, માટે બહુ સાવધાન રાખવા જેવી છે. એમ જાણીને ગુરુદેવે જે ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો છે એ મંત્રની ભેદ જ્ઞાનની ભાવના ભાવવી જોઈએ. એ જ વાત અહીંયા સમયસારમાં કહે છે, સમયસારમાં પણ ભેદ જ્ઞાનની વાત આવશે. ટીકા, આ જગતમાં ખરી છે એટલે ચૂનો છે, ખરી કયો કે ચૂનો કયો એક જ છે, તે ફરીથી 520 માં છે. ફરીથી નિશ્ચયની એક બોલ લઈ લઈ એક બેમાં ચારે બોલ આવી મુદ્દાની એકદમ વાત છે. એમ લાગે કે આ પરને જાણીએ છીએ આપણે, એ તો હાવ સાચી વાત પ્રત્યક્ષ છે. અહીંયા કે છે કે પરને જાણવું વ્યવહાર છે, એનાથી સાધ્ય સિદ્ધિ થશે નહીં. આ પરને જાણતા અનંત કાળ ગયો તો સાધ્યની સિદ્ધિ થઈ ન થઈ. આ જગતમાં ખરી છે, ચૂનો છે, તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા કરી કે એમાં શું છે, ખડીમાં ચૂનામાં છે શું, એ દ્રવ્ય છે તો દ્રવ્યમાં એનો સ્વભાવ શું છે કે શ્વેત ગુણથી ભરેલી ખડી છે. એમાં બીજાના દ્રવ્ય ગુણ પર્યાયનો લવ લેશ પણ એમાં પ્રવેશ થઈ શકતો નથી. ગીતના દ્રવ્ય ગુણ પર્યાયનો બિલકુલ એમાં પ્રવેશ થતો નથી, કેમ કે ખડી એક સ્વતંત્ર ભીંતથી ભિન્ન દ્રવ્ય રહેલું છે. તે ખડી શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું છે, શ્વેત ગુણ નો સ્વભાવ અને એની પરિણામ પણ સફેદ, દ્રવ્ય સફેદ, ગુણ સફેદ અને પર્યાય પણ સફેદ એની જાતની, તો શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. કેમ કે અહીંયા પર્યાય નો નિશ્ચય કેવો છે ને, એટલે ત્રિકાળી દ્રવ્ય ને આશ્રય જે પર્યાય પ્રગટ થાય એ પણ એના જેવી છે, તેથી તેને નિશ્ચય કહેવામાં. શ્વેત ગુણ થી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે હિત આદિ પરદ્રવ્ય. હિત આદિ જે પરદ્રવ્ય છે તે વ્યવહારે તે ખડીનું સ્વેત્ય છે, અર્થાત ખડી વરે શ્વેત કરાવા યોગ પદાર્થ છે. એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને એને કર્તાપણાનો કેવળ માત્ર આરોપ આપવામાં આવે છે. હવે શ્વેત કરનારી ખડી, ભીત કાળી, ચૂનો સફેદ, સફેદ ચૂનો લાગે કાળી ભીતને, તો એમ કહેવાય કે ચૂનાએ ભીતને સફેદ કરી. પણ ભીત તો ભીત છે ને ચૂનો તો ચૂનો છે. કોઈ કોઈના દ્રવ્ય ગુણ પર્યાયમાં પ્રવેશ થઈ શકતો નથી. હવે શ્વેત કરનારી ખડી નિમિત્તપણે નિમિત્ત કરતાથી વાત કરે છે. શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવા યોગ, સફેદ કરાવા યોગ, જે ભીત આદિ, ભીત આદિ વગેરે વગેરે લઈ લો આદિ પર દ્રવ્ય તેની છે કે નથી. શું કહ્યું કે જ્યાં સુધી એ ડબ્બામાં ચૂનો હોય અને ભીત જુદી હોય ત્યાં સુધી તો બે જુદું જુદું દેખાય, પણ જ્યારે એ ચૂનો ભીતને લગાડવામાં આવે, વ્હાઇટ વોશ કરવામાં આવે, ત્યારે એમ કહે છે કે એ જે ચૂનો છે એ ભીતનો છે કે નહીં. ભીતના સંયોગ સંબંધમાં ચોટેલો હોય ત્યારે ત્યારે ભીત આદિ પર્યાય તેની છે કે નથી. જેવી રીતે એ શ્વેત પર્યાય પોતાના શ્વેત ગુણથી ભરેલા દ્રવ્યની સાથે તન્મય છે, એમ એ ચૂનાની ધોળી પર્યાય ભીત આદિ વર દ્રવ્ય એમાં તન્મય થાય છે કે કેમ, કે એમાં તન્મય થઈ શકતી નથી, પોતાના સ્વભાવને છોડતી નથી ને પરદ્રવ્યના સ્વભાવને ગ્રહણ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. શું કહે છે કે ચૂનો ભીતનો છે કે નહીં, એ બેનો તાત્વિક પારમાર્થિક વાસ્તવિક સત્યાર્થ સંબંધ વિચારવામાં આવે છે. ચાલો વિચારીએ કે ભીત ધોળી થઈ ગઈ, કે ચૂનો ધોળો છે અને ભીત કાળી છે. જ્યારે વ્યવહારી જેનો કહે કે ભીત ધોળી છે, ભીત ધોળી છે એમ જ્યારે કહેવામાં આવે, ત્યારે ચાલો એ બેનો ચૂનાનો અને ભીતનો તાત્વિક સંબંધ આપણે વિચારીએ. એ ભીત ધોળી જ્યારે લાગે છે ત્યારે ભીતને ધોળી તરીકે જે જુએ છે એને એક ભીતનું અસ્તિત્વ દેખાય છે, પણ ચૂનાનું અસ્તિત્વ એની નજરમાં દેખાતું નથી. એમ આ પરદ્રવ્ય ગણાય છે ત્યારે પરદ્રવ્યનું અસ્તિત્વ એની નજરમાં આવ્યું, પણ જ્ઞાન ગણાય છે એ એની નજરમાંથી અસ્તિત્વ ગુમ થઈ ગયું, એટલે નાસ્તિક છે. ખરેખર ખરેખર નાસ્તિક છે કે પરદ્રવ્ય જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એણે મોટામાં મોટી ભૂલ કરી. સાધારણ ભૂલ નથી, અસાધારણ ભૂલ છે. એને એમ જાણવું જોઈએ કે મારું જ્ઞાન જણાય છે, ને જ્ઞાનને નિશ્ચયથી તન્મય થઈને જાણતા જાણતા પરદ્રવ્ય જણાય, પણ એમાં હું તન્મય થતો નથી, માટે તે જ્ઞાનની પર્યાયને વ્યવહાર કહેવામાં. આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયને વ્યવહારની વાત ચાલે છે. આ તો હજી દ્રષ્ટાંત છે, કે બેનો તાત્વિક સંબંધ, નીત અને ચૂનો બેનો પરમાર્થી તાત્વિક સંબંધ આપણે વિચારીએ કે છે શું ખરેખર સ્થિતિ. એમ તે બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. હવે તે છે ન્યાય આપે છે. જો ખડી નીત આદિ પરદ્રવ્યની હોય એટલે કે ખડી ચૂનો પોતે, ખડી પોતે નીતમય થઈ જાય, કાળી ભીતની આરે તન્મય તદ્રુપ થઈ જાય, લીન થઈ જાય અને પોતાની સત્તાને છોડી દે, પોતાની સત્તાને છોડે તો જ ભીત ધોળી કરી શકે. પોતાની સત્તા રાખે તો ભીતને ધોળી કરી શકાય નહીં. પોતાની સત્તાને જો છોડી દે તો ચૂનાનો નાશ થઈ જાય, તો એમ તો બનતું નથી. બે દ્રવ્યનું એક દ્રવ્ય અભાવ થાય ને એક દ્રવ્ય રહે એમ બને નહીં. અને ચૂનો સંક્રમણ થઈને ભીત રૂપ થઈ જાય, ભીતમય ચૂનો થઈ જાય એમ પણ બને નહીં, તો ચૂના દ્રવ્યનો નાશ થઈ જાય. એમ તે જો ખરી